તારીખ 24/1/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 810 અને 811 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 474
ધર્મના પ્રવર્તકો જે સાધુઓ કહેવાય છે એ પણ એવો જ આદેશ આપે છે, એવો જ ઉપદેશ આપે છે કે ઉપવાસ કરો એટલે તમને તપ થશે. અને એ તપથી ભગવાને નિર્જરા કહી છે, તમને નિર્જરા થશે. એ બિલકુલ ખોટી સમજણ છે, મિથ્યા સમજણ છે. તપની વ્યાખ્યા રોટલા ન ખાવા તે નથી, પણ આત્મા સ્વતંત્ર જ્ઞાનાનંદ ચૈતન્ય મૂર્તિ છે એવો નિર્ણય થયા પછી અંતરમાં એકાગ્ર થતાં જે ઉજ્જવળતાના પરિણામ થાય છે, શુદ્ધતાના પરિણામ થાય છે, તેને ભગવાન તપ કહે છે. એક વાત લઈ લીધી, પ્રથમ તો આત્મા સ્વરૂપે સ્વભાવે જીવો છે એનો નિર્ણય થવો જોઈએ. તપ તો ત્યારે થાય છે કે આત્મામાં ઘણી એકાગ્રતા થાય, વિશેષ એકાગ્રતા થાય, ત્યારે તપ થાય છે. સ્વરૂપમાં એકાગ્ર થવું એ પહેલા શું થાય છે એ વિષય પણ આમાં લીધો છે. સ્વરૂપમાં એકાગ્ર થવું, સ્વરૂપમાં એકાગ્રતા કરવી જોઈએ એમ વિચારવાથી કે એમ સંમત કરવાથી, એટલું જ માત્ર વિચારમાં સંમત થાય એટલે સ્વરૂપમાં એકાગ્રતા થઈ જાય એવું બનતું નથી. પૂછે છે આત્મામાં ઉપયોગને કેમ વાળવો, અથવા આત્મામાં ઉપયોગની એકાગ્રતા કેવી રીતે કરવી, અથવા ધ્યાન કેવી રીતે કરવું. મન વચન કાયાની ક્રિયા ચોક્કસ પ્રકારે પદ્માસન વગેરે કરવાથી ધ્યાન થાય છે એવું બતાય નથી. ધ્યાન તો સ્વરૂપમાં એકાગ્ર થાય તેને ધર્મ ધ્યાન કહ્યું છે. એવું જે ધર્મ જ્ઞાન છે એ આત્મા સ્વતંત્ર જ્ઞાનાનંદ ચૈતન્ય મૂર્તિ છે એવો નિર્ણય થાય તો થાય છે. એમ કહ્યું ને અહીંયા કે આત્મા સ્વતંત્ર જ્ઞાનાનંદ ચૈતન્ય મૂર્તિ છે એવો નિર્ણય થયા પછી એકાગ્ર થતા, એમ કહ્યું છે. એટલે આ એક વચમાં મહત્વનો વિષય મૂકી દીધો છે. શ્રીમદજીએ સંકેતના ત્રણ ભેદ પાડ્યા, ત્રણ પ્રકારે સમ્યક્ત છે એમ કહ્યું છે. ખરેખર તો સમ્યક્ત એક પ્રકારે છે, પણ એના કારણરૂપ પરિણામને સમ્યક્ત કહ્યું, અને એ કારણરૂપ પરિણામના કારણરૂપ પરિણામને પણ સમ્યક્ત. એ વાત મૂકી છે, આત્મામાં એકાગ્ર થતા નિર્ણય થયા પછી એકાગ્ર થતા નિર્ણય છે એ એકાગ્ર થવાનું કારણરૂપ પરિણામ દીધું. પ્રથમ સંયમ દર્શનમાં એકાગ્ર થવાય છે, પછી જેમ જેમ વિશેષ એકાગ્રતા થાય ત્યારે એને તપ કહેવામાં આવે છે. સંયમ દર્શનમાં એકાગ્ર થાય ત્યારે હજી તપ જેવું નામ નથી મળતું, ત્યારે તો સંયમ દર્શન થયું એમ કહે, ઉદ્ભવયોગ થયું એમ કહે, સ્વરૂપાચરણ થયું એમ કહે, એમ દર્શનગાન ચારિત્રના પરિણામને નામ આપે છે. તો પણ ત્યાં ચારિત્રના પરિણામને તપ એવું નામ જલ્દી નથી આપતા, કેમ કે વિશેષ પ્રતપન થાય, વિશેષ એકાગ્રતા થાય ત્યારે એને તપ કહે છે. પણ એકાગ્રતા તો ખરી, એકાગ્રતાની ત્યાં ક્વોન્ટિટી વધે છે, ક્વોલિટી તો તેની તે જ રહે છે જે શરૂ થઈ તે જ, પણ ત્યાં વિશેષ એટલે વધુ પ્રમાણમાં, તારતમ્યતાથી વધુ પ્રમાણમાં. જેમ ગુસ્સો સામાન્ય થાય એનું તારતમ્ય વધે તો એકદમ ગુસ્સો થાય, બે ચીપ જ કહેવાય. તપ સ્વચ્છ એકાગ્રતાનું નામ જ તપ છે. એકાગ્ર ચિંતો ચિંતા નિરોધો ધ્યાનમ, ધ્યાન જેમ ધ્યાનમાં વિશેષ એકાગ્રતા થાય ત્યારે તપ છે. પણ અહીંયા ગુરુદેવે એકાગ્રતા પહેલા નિર્ણય થવાની વાત મૂકી દીધી. શ્રીમદે નિર્ણય આગળની એક વાત પણ મૂકી દીધી બીજી, અને ત્રણેયનું નામ સંકિત આપ્યું. ત્રણેય સંકિત છે, ત્યાંની ત્રણ સંકિત, પણ એના કારણને સંકિત ગણાવ્યું એવી વાત લીધી કે આ સંકિતનું કારણ આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આ 30મું વર્ષ છે, 751 નંબરનો પત્ર છે. 30મું વર્ષ તમે આત્મસિદ્ધિમાં સંકિત કહ્યું, એક પરમાર્થે સંકિત કહ્યું, એક આમ સંકિત કહ્યું, કારણ ગણી પ્રત્યક્ષનું સંકિત કહ્યું, તો આ સંકિતના પ્રકાર શું છે એનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આત્મસિદ્ધિમાં અમે ત્રણ પ્રકારના સંકિત ઉપદેશા છે. પ્રથમ કે આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ જે વિશ્વસનીય છે એવા દેવ ગુરુ શાસ્ત્ર અને વિદ્યમાન સત્પુરુષ એને આપ્ત કહેવાય છે. સૌથી સર્વશ્રેષ્ઠ આપ્ત છે અરહંત પરમેશ્વર, એમનું નામ આપ્ત છે, કેમ કે સર્વજ્ઞ વિકરાત થયા છે, તેથી જરા પણ મોહનો રાગનો અંશ રહ્યો નથી, જ્ઞાન પૂરેપૂરું વિકસિત થયું છે, તેથી કોઈ વિષયમાં અજાણ્યા નથી, તેથી તેમના કહેવામાં અજાણપણાનો પણ દોષ નથી, અને રાગને કારણે કોઈ પક્ષ થાય અને એનો દોષ થાય એવો પણ દોષ નથી. એ આપ્ત પુરુષના વચન આગમમાં છે, એ આપ્ત અનુસાર જે નિર્ગ્રંથ ગુરુ વર્તે છે, એ આપ્ત પુરુષના માર્ગમાં શુદ્ધ શ્રદ્ધાંથી સત્પુરુષો વર્તે છે. એટલે જે કોઈ મોક્ષ માર્ગી જીવો છે આપ્ત એટલે વિશ્વાસ કરવા લાયક, અને સાદો અર્થ આપ્યો છે. તો આપ પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રીતિ રૂપ, સામાન્ય વાત નથી, એમની આજ્ઞા રીતે વાત કરી અપૂર્વ રીતિ, આજ્ઞાની અપૂર્વ રીતિ રૂપ, સ્વછંદ નિરોધપણે પોતાની નતી કલ્પના લડાવવાની વાત નહીં, પોતાના નતી દોષને વજન આપવાની વાત નહીં, પોતાના મતિનો આગ્રહ રાખવાની વાત નહીં, પ્રસંગ નિરોધ પણે આપ પુરુષની ભક્તિરૂપ, નીતિરૂપ, આજ્ઞારૂપ અને ભક્તિરૂપ ત્રણ બોલતા છે એક જ વાતમાં, એ પ્રથમ સંકેત કહ્યું છે. ખરેખર આ સંકેત નથી, પણ નિર્ણય થવાના કારણ રૂપ પરિણામ લઈને એને સંકિત કે જે નિર્ણયના બળે સ્વરૂપનું અનુસંધાન થાય છે, સ્વરૂપમાં એકાગ્ર થાય છે, એકાગ્રતા થાય છે, वो जो निर्णय है वो निर्णय जो कारण है अपने अनन्य कारण लीला से एक भी ज्यादा नियमबद्ध कारण लीला से और नियम तो व्यवहार कारण से संतुलित करिया बीजी करिया वस्तु में कारण कार्य में संबंध है तथा पर आ प्रकार के बीजो प्रकार कारण माने लागू पड़े उपचार माने लागू पड़े उपचार आज परिणाम कराए ये प्रथम संकेत से परमार्थ में स्पष्ट अनुभवान से प्रतीति के संकेत में बीजो प्रकार कहे थे जयरे निर्णय थाय ત્યારે પોતાના જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાનમય આત્માના જ્ઞાનના અવલોકનથી જ્ઞાનની મુખ્યતાથી જે નિર્ણય થાય છે એ વિકલ્પના તર્કના અનુમાનના બળવાળો વિકલ્પ નથી પણ વર્તમાન ચાલતા જ્ઞાનના પરિણામના પ્રયોગને પકડીને કરેલો નિર્ણય છે તેથી એને અનુભવાંશ લીધો છે નામ અનુભવને લીધો પણ અનુભવાંશ અનુભવનો અંશ લઈ લીધો છે આ નિર્ણય છે એને ઘણી જગ્યાએ જુદી જુદી રીતે આગળ રચન કરાય છે એને એક ભૂમિકા એવી લીધી છે એક સુધારક થયા નિર્ણય થાય છે અને પરિણામમાં એક પરિસ્થિતિ બીજી ઊભી થાય છે જેનું જ્ઞાન એમ કહ્યું કે એક પરિણતિ ઊભી થાય છે પરિણતિ બની જાય છે એટલે એને અનુભવાંશ થઈ દીધો એ પરિણતિને ત્યાં સુધારક થઈ દીધો એનું મુખરસ થયો છે આગળ પહેલા સમ્યક સન્મુખ જે દેતા જે આત્મા જ્ઞાનાનંદ ચૈતન મૂર્તિ સ્વતંત્ર દેવ છે એનો નિર્ણય થતા જે સમ્યક સન્મુખતા થાય છે અને એના બીજા નંબરની સંકેત આપણે પ્રકરણ આપણે નિદ્રાન દર્શનમાં છેલ્લું લખ્યું એ પ્રકરણમાં વિષય છે અને સમયસાર પરમાગમમાં એ વિષય લીધો છે 144 ગાથામાં નિર્વિકલ્પ સમ્યત્વ ઉભો છે તે પહેલાંની જે ગાથાઓ છે 141, 42, 43 નો જે વિષય છે પક્ષનો શુદ્ધ નયનો પક્ષ જે આવ્યો અથવા જે સમ્યક સન્મુખ થયો એ રીતે ત્યાં અહીંયા કહે છે કે પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ ત્યાં નિર્ણય થયોના વિશ્વાસ નથી કે આત્મા શુદ્ધ જ્ઞાનાનંદમય પદાર્થ છે પરિપૂર્ણ તત્વ છે સાક્ષાત શુદ્ધપદ છે અને એની ઝાંખી થઈ ગઈ એનો ભાસ આવી ગયો તેથી નિર્ણયને પ્રતિભાસ પણ કહેવાય છે નિર્ણયને અહીંયા સ્વરૂપના નિર્ણયને પ્રતિભાસ એવું પણ નામ આપવામાં આવે છે એને અહીંયા બીજા પ્રકારનું સંકેત કહેવાય છે કે જે સંકેતનું કારણ થાય છે એટલે તો નિમિત્ત છે નિર્વિકલ પરમાર્થ અનુભવ તે સંકેતનો બીજો પ્રકાર છે જે સાક્ષાત સંયોગ દર્શન છે એ તો નિર્વિકલ્પ છે અને એના આત્માનો અનુભવ છે એ નિશ્ચય સંયુક્ત છે એ પરમાર્થ સંયુક્ત છે એ પરમાર્થ નિશ્ચય અનુભવ છે આત્માનો તેથી એને સંકેતનો બીજો પ્રકાર કહેવામાં આવ્યો પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે આ સંયુક્ત આત્મપુરુષની રીતિ આત્મપુરુષના વચનની રીતિ આત્મપુરુષના વચનની અપૂર્વ આજ્ઞાની પ્રતીતિ અને ભક્તિ એ સ્વરૂપના નિર્ણયનું કારણ છે એટલે આપણે નિર્ણયનું પ્રકરણ છેલ્લું રાખ્યું અને વચ્ચે નાખ્યું મુમુક્ષુના જીવનમાં સત્પુરુષનો યોગ શું કામ કરે છે એ પ્રકરણ વચ્ચે નાખ્યું ક્રમ ગોઠવવાનું પાછળ હેતુ છે કે એક પહેલું કારણ છે ને આ પછી બીજું કારણ છે ને પછી સમ્યક સુધી મનુષ્ય પહોંચે છે આમ એનો ક્રમ છે. અથવા શાસ્ત્ર છે આત્મસિદ્ધિ નો ઓલો વિનય કરે ભગવાન આવે છે આપણા મુરબી રામજીભાઈ ગુરુદેવ પાસે વાંધો ઉઠાવતા હતા. શ્રીમદજીએ એમ લખ્યું છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ સાહેબ ભૂલ હોય અને શાસ્ત્ર કેમ કહેવાય શાસ્ત્રમાં ભૂલ ન હોવી જોઈએ ભૂલ બી ભૂલ કઈ દીધી શાસ્ત્ર એ તો થોડી જાણે કહે છે બાકી શાસ્ત્ર છે સદમસ્થ નીચે જે એમની વાણી નીકળે જેમાં અનુભવ સહિત પણ છે એને વાણી નીકળે તો ક્ષોક્ષમનો કોઈ દોષ રહેવાનો સંભવ છે એ ક્ષોક્ષમનો દોષ છે ક્ષોક્ષમનો કોઈ દોષ રહેવાનો સંભવ છે પણ તેથી એને શાસ્ત્ર ન કહેવાય એમ નથી અથવા એને કુશાસ્ત્ર છે એમ પણ ન કહેવાય એ વાંચવા યોગ્ય છે અને એ અધ્યયન કરવા યોગ્ય છે શાસ્ત્રની તેમજ બંશેના વચનો માટે તો ગુરુદેવ બહુ કહેતા આ ભગવાનની જ વાણી છે બાર અંગનો સાર છે પણ બાર અંગનો સાર તો અનુભૂતિ છે તો બાર અંગનો સાર જો અનુભૂતિ છે તો એ અનુભૂતિ એ વાણીમાં સંલગ્ન છે જોડાયેલી છે અનુભૂતિના બેકગ્રાઉન્ડમાંથી એ વાણી ઉત્પન્ન થઈ છે વાણીનો બેકિંગ શું છે અનુભૂતિ છે ત્યાં એમની પરિણતિ છે એ પરિણતિને જોડીને પરિણતિને સાથે રાખીને એ વાણી ઉત્પન્ન થઈ છે એ પરિણતિમાં આત્મા ભૂલાયો નથી આત્મા મોજૂદ છે હયાત છે પ્રગટ છે પ્રત્યક્ષ છે એટલે એને જીન વાણી કહી છે. નહીં નહીં એ બાર અંગ કહેવાય પણ સાર અનુભૂતિ છે એ તો ટોટલ માર્યો રાજમલજીએ કળશ ટીકામાં તેરમાં કળશમાં એ ટીકા કરી છે કે એને બારણ ભણવાની અટક નથી જેને અનુભૂતિ થઈ એ બંધાયેલો નથી બારણ એ ભણવા માટે અને કોઈ બંધન નહીં લાગવું પડે બારણ ભણવાનું શાસ્ત્ર ભણવાની એને અટક નથી બારણનો સાર લઈ લીધો એને તેરમાં કળશની ટીકા કરતા એને અનુભૂતિનો ત્યાં વિષય થયેલો છે કે યા સિદ્ધાત્મનયાત્મિકા આત્માનુભૂતિ ઇતિકિલિયમ એવ જ્ઞાનાનુભૂતિ ઇતિ બુદ્ધા કે જે આ આત્માનુભૂતિ છે એટલે કે આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે અનુભવ છે તે અનુભૂતિ શુદ્ધ નહીં અર્થાત શુદ્ધ વસ્તુ છે તે જ આત્મા એના સ્વભાવ જેવી છે જેવો સ્વભાવ છે એવી શુદ્ધ પર્યાય છે તેથી નિશ્ચયથી આ જે આત્માનુભૂતિ છે તે જ્ઞાનાનુભૂતિ છે તેનો ભાવાર્થ આમ છે કે હવે એ કાઢે છે એનાથી આની ટીકા કરીને ભાવાર્થ કાઢે છે કે જીવ વસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા એને નામથી જ્ઞાનાનુભવ એમ પણ કહેવાય જ્ઞાનનો અનુભવ કહો આત્માનો અનુભવ કહો બંને એક છે નામ ભેદ છે વસ્તુ ભેદ નથી એમ જાણવું ભાવ ભેદ નથી વસ્તુ ભેદ નથી એમ જાણવું કે આત્માનુભવ મોક્ષ માર્ગ છે હવે પછી આ વાત લે છે એમ જાણવું કે આત્માનુભવ મુક્ત માર્ગ છે આ પ્રસંગે બીજો પણ સંશય થાય કે કોઈ જાણ છે કે દ્વાદશાંગ કોઈ અપૂર્વ લબ્ધિ છે અનુભવ થઈ ગયા બાદ શું થઈ ગયું શાસ્ત્રનું ક્યાં જ્ઞાન છે એને બારમી બારમનું જ્ઞાન તો અપૂર્વ લબ્ધિ છે તેનું સમાધાન આમ છે કે દ્વાદ સામ જ્ઞાન પણ વિકલ્પ છે. દ્વાદ સામ નું જ્ઞાન તો વિકલ્પ છે અને નિર્વિકલ્પ અનુભવ છે. એ અનુભવ તો એનાથી ઊંચી ચીજ છે પરિણામના, એમ કે આ તો વિકલ્પ છે, આ નિર્વિકલ્પ છે. કોની કિંમત વધારે? હવે સીધું પૂછું કે બારનું જ્ઞાન તો વિકલ્પ છે, એ પરિણામ અને સિદ્ધાત્માનો અનુભવ એ તો નિર્વિકલ્પ અનુભૂતિ છે. હવે બેમાંથી કોણ ઊંચું છે? બારનું જ્ઞાન ઊંચું કે નિર્વિકલ્પ અનુભવ ઊંચો? એમ પૂછે. તેમાં પણ એમ કહ્યું છે, એ જે બારમું જ્ઞાન છે એમાં એમ કહ્યું છે કે સિદ્ધાત્માની અનુભૂતિ મોક્ષ માર્ગ છે. પછી એ આગમ કથન છે. પછી એ આગમમાં એથી વિરુદ્ધ વાત નથી. બારમાં એમ કહે છે, હમણાં આપણે લીધું ને કે શાસ્ત્ર પ્રમાણ છે, અનુભવ પ્રમાણ છે, પણ અનુભવ સર્વથી બળવાન પ્રમાણ છે એમ આગમ કથન છે, એમ શાસ્ત્ર કહે છે. તમે શાસ્ત્ર નું જો પ્રમાણ માનો છો ને તો આ પણ શાસ્ત્ર વચન છે. શાસ્ત્ર પોતે એમ કે છે કે અમારા કરતા અનુભવ બળવાન પ્રમાણ છે. એ રીતે શાસ્ત્ર ને માનવું જોશે ને, એનું નામ શાસ્ત્ર નહીં. કહે છે કે શુદ્ધાત્માનું ભૂતિ ભૂખમાર છે એમ શાસ્ત્ર માં કહ્યું છે. તેથી શુદ્ધાત્માની ભૂતિ થતા, શુદ્ધ આત્મા અનુભૂતિ થતા શાસ્ત્ર ભણવાનું કોઈ બંધન નથી, કોઈ અટક નથી. આ વાત નથી એની પાસે લાયસન્સ આવી ગયું છે, એને બંધન નથી કે શાસ્ત્ર વાંચો તો એ ધર્મી કહેવાય, અને એવો જે શાસ્ત્ર ન વાંચતો હોય તો એ ધર્મી ન કહેવાય. એને બંધન લાગુ કરતો નથી. એ સુધી ક્યાં શાસ્ત્ર આવતા હોય? ફોગાનીજી નું શાસ્ત્ર વાંચવાની બહુ પદ્ધતિ નહોતી એમના જીવનમાં. શાસ્ત્ર નું અધ્યયન બહુ છૂટી ગયું છે એમ કહીએ તો ચાલે. ભાગ્ય જ શાસ્ત્ર ઉઘાડતા હતા. એ નિવૃત્ત થાય અને સમય મળે તો રૂમ બંધ કરીને ઘરમાં ધ્યાનમાં બેસી જતા. કલકત્તામાં જ્યાં પેલા રહેતા હતા, ગણપત બાગલા રૂમ છે, પુરાણી વાડીના મંદિર પાસે ત્રણ રૂમ છે, એકલા રૂમ નહીં, બેડરૂમ છે, ધ્યાનમાં બેસી જતા. રૂમ બંધ કરે શાસ્ત્ર વાંચવા ન બેઠા. સામાન્ય રીતે મુમુક્ષુને ધર્મીને ગ્રહસ્થ જીવનમાં નિવૃત્તિ મળે એટલે શાસ્ત્ર વાંચે. એમને શાસ્ત્ર વાંચવાનો પ્રકાર ઓછો હતો. બંધન નથી એમને કે શાસ્ત્ર વાંચે તો ધર્મીને નહીં તો ધર્મી, એ બંધન એમને નથી. એ વાત રાજમંદીએ કડક પિતામાં નાખી. અંગપૂર્વ નો જાણનારો હોય પણ અનુભવ ન હોય એમ કોઈ નથી. અનુભવ હોય એ આખી વાત બારણનો સાર એને પકડી લીધો. બારણ એના હાથમાં છે, કેવળ જ્ઞાનની લબ્ધિ છે એને, અને એને કોઈ શાસ્ત્ર ભણવાની અટક નથી. અહીંયા કઈ પહેલું સંકેત બીજા સંકેત નું કારણ છે, એટલે નિર્ણય થવાનું કારણ આ આપ્ત પુરુષની ભક્તિ, આજ્ઞા, નીતિ અને પ્રતીતિ અને પ્રથંગ નિરોધ પણ એ બીજા સંકેત નું, એટલે સ્વરૂપ નિશ્ચય થવાનું કારણ છે. અને બીજું સંકેત એટલે સ્વરૂપ નિશ્ચય તો ત્રીજા સંકેતનું નિર્વિકલ્પ અનુભૂતિનું કારણ છે. હવે આ ચોખ્ખી લાઈન દોરી મૂકી છે. તો એક પત્ર, એક મોક્ષ ઉપરનો એક પત્ર છે, પણ મોક્ષ માર્ગની તો ચોખ્ખી લાઈન દોરી મૂકી દીધી છે. આ એના પગથિયા છે. એ ત્રણેય સંકેત વિકરાગ પુરુષે માન્ય કર્યા છે. આ પણ સર્વજ્ઞે માન્ય કરેલી વાત અમે તમને એના આડતિયા કરી છે, કહીએ છીએ માલતિયાનો છે. અમે તો ખાલી તમને બતાવીએ છીએ કે સર્વજ્ઞે પણ વિતરાગ પુરુષે પણ આ વાત સંમત કરેલી. અમે તમને કહીએ છીએ ક્યાંથી કીધું છે? ભગવાન તો 25 વર્ષ પહેલા વ્યાજ ગયા છે વિતરાગ પણ. એની અંદર આત્મામાંથી એવું આવે છે. સંકેત આ ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે. ત્રણે સંકિત ઉપાસવા યોગ્ય છે, આચરણમાં મૂકવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. આમ બહુમાનથી અંગીકાર કરવા યોગ્ય છે. આમ કેવલ અનુપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે. સત્પુરુષે જે આજ્ઞા આપી, વિતરાગે જે આજ્ઞા આપી, એના વચનને બરાબર સંભાળી સંભાળીને ચાલીએ. વિષય ચાલે છે અહીંયા તપનો. તપ એટલે આત્માની એકાગ્રતા. એકાગ્રતાની વાત કરતા કરતા પોતે નિર્ણયની વાત કરી દે. નિર્ણય થતા એકાગ્રતા થશે. નિર્ણય થયા પહેલા એકાગ્રતા. આમ લાઈન તો એકદમ ચોખ્ખી છે. અનુભૂતિ સુધી પહોંચવાનો જે એપ્રોચ રોડ જેને કહીએ આપણે, અનુભવથી ચોથા ગુણ સ્થાનથી બારમા ગુણ સ્થાન તો વિતરાગનો રાજમાર્ગ છે, શાસનનો એ રાજમાર્ગ છે, એ માર્ગ કહેવાય. એમાં વિતરાગતા છે એટલો માર્ગ છે. એમાં પણ જેટલા વિકલ્પાંશો અને સતસાય પરિણામો છે એ કોઈ માર્ગ નથી. શુભ ના હોય તો એ વ્યવહારમાં જાય છે, પણ એ ખરેખર માર્ગ નથી, વિચાર થતો માર્ગ. તો એ પહેલા શું, એ ત્યાં સુધી પહોંચવા માટે શું, એના ચોખ્ખા ચોખ્ખા પગલા છે. આત્મા સ્વતંત્ર જ્ઞાન આનંદ ચૈતન્ય મૂર્તિ છે એવો નિર્ણય થયા પછી, એનો નિર્ણય થયા પછી અંદરમાં અંતરમાં એકાગ્રતા થાય, એનો યથાર્થ નિર્ણય ન થાય અને સીધો કોઈ ઉપયોગ વળી જાય એમ બને નહીં. હવે નિર્ણય કોને કહેવો એ સવાલ છે. સામાન્ય રીતે જેને સૂક્ષ્મ છે અને જે શાસ્ત્રમાં જેની બુદ્ધિ કામ કરી શકે એવી જેનો સૂક્ષ્મ ને બુદ્ધિ છે, એ તો આત્મા સંબંધીના જાણપણાને જ નિર્ણય માને છે કે આત્મા દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી આવો પદાર્થ છે, અરૂપી પદાર્થ છે દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી, અને બીજા અરૂપી પદાર્થથી જુદા સ્વભાવ વાળો જ્ઞાન સ્વભાવી આત્મ પદાર્થ, એનામાં જ્ઞાન ચૈતન્ય આનંદ આદિ અનેક પ્રકારના બીજા પદાર્થોથી વિશિષ્ટ ગુણો છે. જળથી તો જુદો જ છે, પણ બીજા અરૂપી પદાર્થથી પણ જુદો પડે છે જ્ઞાન ચૈતન્ય આનંદને હિસાબે. એમ ગુણ ગુણીના ભેદથી દ્રવક્ષેત્રકાળ ભાવથી ઉત્પાદ્ય ધ્રુવથી દ્રવગુણ કર્યાય છે. આત્માને જાણવાના જે પ્રમાણનો નિષેધ છે તેના દ્વારા આત્મા કોઈ બુદ્ધિગોચર વિષય કરીને સમજે એટલું નહીં, આમ જ છે એમ એને બુદ્ધિથી સંમત થાય તો એને આત્માનો નિર્ણય કર્યો કે ન કર્યો, આટલો જ્યાં સુધી એવી નિર્ણય થયો નથી. નિર્ણય તો એને જ્ઞાન લક્ષણના આધારે નિર્ણય થવો જોઈએ. જ્ઞાનમય આત્માનો એનો આધાર આવવો જોઈએ અંદરમાં. એટલે એમણે એક બહુ સરસ અનુભવાન છે પ્રતીતિ, જેવો શબ્દ રહેશે એમને, શાસ્ત્રીય પરિભાષા નથી, શાસ્ત્રમાં એવી વાત નથી મળતી. અનુભવાન છે પ્રતીતિ, એનો એનો જે વિશ્વાસ આવ્યો છે એનો આધાર શું છે એની પાસે. એટલે કે શાસ્ત્રથી વિપરીત જેનો નિર્ણય થાય છે એને તો કાંઈ નિર્ણય કહેવાનો પ્રશ્ન નથી રહેતો, પણ શાસ્ત્રના કથનને અનુરૂપ અને શાસ્ત્રના કથનને અનુકૂળ નિર્ણય દેખાય તો પણ એ નિર્ણયમાં વિપર્યાસ નો આ પ્રશ્ન થવો જોઈએ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવા વાળાને. કે રોજ ઉઠીને આપણે શાસ્ત્ર સાંભળવા આવીએ છીએ એટલા માટે કે આપણે આત્માનો નિર્ણય કરવો છે. જો આપણે આત્માનો નિર્ણય કરવો છે ને એના માટે રોજ શાસ્ત્ર સ્વાધ્યાયનો વ્યવહાર આપણે ગૂંચવો છે સત્પુરુષોએ અને અનુસરીએ છીએ, આ સત્પુરુષોએ ગોઠવેલો પરંપરા છે વ્યવહારને, અને આપણે એને અનુસરવા માંગીએ છીએ, તો પછી શાસ્ત્રને અનુકૂળ ને શાસ્ત્રને અનુરૂપ એવો આપણો નિર્ણય થાય તો આ નિર્ણયમાં શું વિપર્યાસ છે? આ પ્રશ્ન થવો જોઈએ. આપણો નિર્ણય શાસ્ત્ર કહે તો એવો છે, સમયસારમાં જીવો આત્મા થયો, દ્રવ્ય પર્યાય છે, ઉત્પાદન ધ્રુવ છે, ગુણગુણી દેવ છે, આપણે ક્યાં ના પાડીએ છીએ? અમે બરાબર સમજીને વિચારીને તર્કથી ન્યાયથી પણ એ જ સ્વીકારીએ છીએ, તર્કશુદ્ધ રીતે અને ન્યાયથી માન્ય કરીએ, તો એને નિર્ણય કેમ ન કહેવો? આ પ્રશ્ન થવા જોઈએ બુદ્ધિમાન માણસને. આ પ્રશ્ન થવા જોઈએ કે તે સેના આધારે નિર્ણય કર્યો? આ સવાલ તારો નિર્ણય ખરો કે આવો જ આત્મા છે, પણ આધાર શું છે એ નિર્ણય? જો વિકલ્પની મુખ્યતામાં વિકલ્પના આધારે નિર્ણય થયો તો એ નિર્ણયમાં આવી વિપર્યાસ, ભલે બુદ્ધિગોચર રીતે વિપર્યાસ ન દેખાય તો પણ વિપર્યાસ. એટલે એમ કહ્યું કે નિર્ણયમાં જ્ઞાન લક્ષણથી આત્માનો નિર્ણય થાય, એ એક જ નિર્ણય થવાની પદ્ધતિ છે કે જેમાં જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે. જ્ઞાનથી વિરુદ્ધ જાતિનો ભાવ વિરાગ, એ રાગના આધારે જ્ઞાનનો નિર્ણય તારે કરવો છે? પ્રશ્ન શું છે કે જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવ જાતિનો જે રાગ વિકલ્પ, એના આધારે જ્ઞાનનો નિર્ણય કેમ થાય? સ્વભાવ જ્ઞાન સ્વભાવનો નિર્ણય કેમ થાય? એના થઈ શકે રાગથી વિકરાગ, એકમાત્ર જ્ઞાન લક્ષણથી આત્માનો નિર્ણય થાય છે અને બીજી કોઈ રીતે આત્માનો નિર્ણય થતો નથી, એ વાતમાં અહીંયા કારણપણે હેતુ રૂપે લેવી છે, મુખ્ય કરવી છે કે આ એક જ હેતુ છે તેથી આત્માને જ્ઞાન પ્રાપ્ત થયો છે. એ ચોખ્ખો જ કર્યો અને ભાવ પોતે લોકો સમજે છે. એટલે આત્મન તત્વમ જ્ઞાન માત્રમ વ્યવસ્થિતમ આચાર મહારાજે જયારે અમૃતચંદ્ર આચાર્ય ટીકામાં એમ કહ્યું કે ઇદમ અત્રમ આ શાસ્ત્રની અંદર આત્મન તત્વ આત્માને આત્માના તત્વને જ્ઞાન માત્ર તરીકે વ્યવસ્થિત કર્યું છે, પદ્ધતિસર લખ્યું છે. એનું કારણ એની પાછળ એ છે કે જ્ઞાનથી આત્મા સમજાય છે, ઓળખાય છે અને અનુભવાય છે. એ વિશે એમણે ત્યાં દીધો છે. એ નિર્ણય થયા પછી અંતરમાં એકાગ્ર થતા, એકાગ્રતાના જે ઉજ્જવળતાના પરિણામ થાય એટલે વિશેષ એકાગ્રતાના પરિણામ થાય છે, તેને ભગવાન તપ કહે છે. આ રોટલા ન ખાવા એને ભગવાને તપ કહ્યું નથી. એમ તો આ અઘોરી બાવા જંગલમાં નિર્વસ્ત્ર અવસ્થામાં રહે છે અને પંચાંગની તપ તપે છે, લાકડા ને છાણા ભેગા કરે, વસ્તીમાં હોય તો છાણા માગી લે, મિત્ર ડાયા છાણા ભેગા કરીને તપ તપે સળગાવીને, કઈ તપ નથી. એ લોકો બાર બાર વર્ષ ઉભા રહીએ છે, પગ થઈ જાય થાંભલા જેવા, લોહી બીજું જમા થઈ જાય, હાથી પગા પગ થઈ ગયા હોય, આખી જિંદગી ઘણા આજીવન ઉભા રહીએ છે, બેસે જ નહીં, સુવે નહીં. એ તપ છે કે ના? એ કોઈ તપ નથી, ના પાડી એમ ભગવાન. રોટલા ખાવા એમની દિવ્ય તપના અનેક પ્રકાર છે, બાહ્ય તપના, એમાં સ્વરૂપના ઉજ્જવળ સ્વરૂપાશ્રિત આત્માના ઉજ્જવળ પરિણામ થયા વિના, નિર્દોષ પરિણામ થયા વિના, અકસાઈ વિતરાગ પરિણામની વૃદ્ધિ થયા વિના એને તપ એવું નામ મળતું નથી, અને એ તપ વિના નિર્જરા પણ થતી નથી. નામ તપના નામથી નિર્જરા થાય છે એવું બિલકુલ છે. તેને ભગવાન તપ કહે છે, અને તે વખતે વિકલ્પ હોય તેને વ્યવહાર તપ કહેવાય છે. નિર્વિકલ્પ આત્માના શુદ્ધ પરિણામને તપ કહે છે, અને એ નિર્વિકલ્પતા પહેલા જે વિકલ્પ તપ અંગેના ચાલે છે કે આહાર ન ગ્રહણ કરવો અથવા આ રીતે તપ તપવું, એ બધા વિકલ્પને વ્યવહારે તપ કહેવામાં આવે છે. પણ ક્યારે કે અંદરના ઉજ્જવળ પરિણામની હૈયાતી હોય ત્યારે, નહીં કરવું. આત્માની લીનતામાં વિશેષ ઉગ્રતા થાય છે એ ધર્મ છે. તે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપી તપ છે. શુક્લ ધ્યાનમાં વિશેષ ઉજ્જવળતા છે. શુક્લનો અર્થ જ ઉજ્જવળતા છે. શુક્લ એટલે ઉજ્જવળ. આત્માની લીનતામાં વિશેષ ઉગ્રતા થાય ત્યારે એને ધર્મ વૃદ્ધિ પણ થઈ, ત્યારે એને ધર્મ ધ્યાન પણ વધ્યું. એ ધર્મ ધ્યાન વધીને શુક્લ ધ્યાન રૂપે આગળ પરિણમે છે, વિશેષ ઉજ્જવળતા રૂપે પરિણમે છે, અને એમાંથી મોક્ષ દશા પ્રગટ થાય છે, તીવ્ર જ્ઞાનની દશા પ્રગટ થાય છે. એ રીતે તપનો વિષય છે આત્માની શુદ્ધતા સાથે સંબંધ રાખે છે. માત્ર બાહ્ય ક્રિયાથી તપ છે એવું જે જગતમાં માનવામાં આવ્યું છે એ બધા અજ્ઞાનથી ભરેલા બાળ તપ છે, એમ કહ્યું છે. બાળક બુદ્ધિ થી એ કરવામાં તપ આવે છે અને એનું કોઈ મોક્ષ માર્ગમાંથી મત નથી. સંસાર અને મોક્ષ બંને ધ્યાનથી થાય છે. બે માં ધ્યાન લીધું. લોકો ધ્યાન ધ્યાન કરે છે, તને ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે, આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સંસારી પ્રાણીઓને થાય છે. ધ્યાન વિનાનો કોઈ જીવ નથી. જેમ કોઈ જીવ જ્ઞાનના પરિણમન વિનાનો નથી, જેમ કોઈ જીવ શ્રદ્ધાના પરિણમન વિનાનો નથી, એમ કોઈ પણ જીવ આચરણ રૂપ ચારિત્ર રૂપ ધ્યાનના પરિણમન વિનાનો પણ નથી. પણ ઉલટી શ્રદ્ધાને મિથ્યા શ્રદ્ધા કહે ને ઉલટા વિપરીત જ્ઞાનને મિથ્યા જ્ઞાન અથવા અજ્ઞાન કહે, તેમ અહીંયા પણ ઉલટા ધ્યાનને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. પછી એક ધ્યાનથી સંસાર થાય છે અને એક ધ્યાનથી મોક્ષ થાય છે. સંસાર અને મોક્ષ બંને ધ્યાનથી થાય છે. ધ્યાનની સામાન્ય વ્યાખ્યા એવી છે, જનરલ ડેફિનેશન જેને કહીએ કે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. કોઈ પણ એક વિષયમાં એકાગ્ર થાય અને તે વિષય સિવાયના બીજી ચિંતા અને વિકલ્પ છૂટી જાય, નિરોધ થઈ જાય, અટકી જાય, ત્યારે એને તે વિષયનું ધ્યાન ગણવામાં આવે છે. વિદ્યાર્થીને તો ભાઈ ધ્યાનથી વાંચવું, બીજા વિચારમાં રહ્યા વગર ધ્યાનથી વાંચવું, તો તમને બરાબર સમજાઈ જશે, આવડી જશે, તમે શીખી જશો, તમે પાસ થઈ જશો. એ પણ ધ્યાન છે. વિદ્યાર્થી ધ્યાનને તો લોકો નથી સાવ સમજતા, એવું કઈ નથી. તો અહીંયા આત્માનું સ્વરૂપ જાણતા આત્માની મુખ્યતા થઈ જાય અને એ આત્માની મુખ્યતા થતા એટલું એકાગ્રપણું આવે કે બીજો વિકલ્પ છૂટી જાય, બીજી ચિંતા છૂટી જાય, મનના બીજા પરિણામ છૂટી જાય, દ્રવ મનનો સંગ છૂટી જાય, એટલે કે ભાવ મન વિલય પામી જાય, ત્યારે એને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. સ્વરૂપની એકાગ્રતા રૂપ ધ્યાન ત્યારે કહેવામાં આવે છે. એ ધર્મ ધ્યાન છે. એ પહેલા કોઈ નામ સ્મરણ કરે, કોઈ પંચ પરમેશ્વરના નામનું સ્મરણ કરે, કોઈ પણ ભગવાનના નામનું સ્મરણ કરે, અરે આત્માના વિકલ્પ કરે, એકાંતમાં બેસીને, પરમાત્માથી બેસીને, આંખો બંધ કરીને, તે નાસિકાગ્ર દ્રષ્ટિ છે. તો તેથી કાંઈ ધર્મ ધ્યાન છે એમ છે. આત્માની શક્તિના વિચાર કરે, સુરતાની શક્તિ આવડી ગઈ હોય, એ કોઈ ધર્મ ધ્યાનનો વિષય નથી. ધર્મ ધ્યાન તો એ છે કે જેમાં નિર્વિકલ્પ થવાય એને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. વિકારની અને પરની એકાગ્રતાથી સંસાર છે. કયું ધ્યાન સંસારનું કારણ છે કે જે ધ્યાનમાં રાગાદી વિકારમાં જીવ એકત્વ કરે છે, એકતા બુદ્ધિ કરે છે, ત્યારે એને એને એકાગ્રતા થઈ ગઈ. ત્યાં કેવો એકત્વ થાય છે? એકાગ્રતા વગર એકત્વ થતું નથી. એક મેં જ પણ ચાલતા રાગમાં હું પણે મારા પણે પોતારૂપ પણે અનુભવ થવો તે રાગની એકાગ્રતા અને રાગનું એકત્વ રૂપ આર્ત ધ્યાન છે. પછી રૌદ્ર ધ્યાન તો બહુ માથા પરિણામ થાય ત્યારે રૌદ્ર ધ્યાન ગણાય છે. એવું વિકાર અને વિકારનો વિષય જે પાંચ ઇન્દ્રિયના વિષયો છે એવા જે પર પદાર્થો છે એમાં ઇષ્ટપણાથી અથવા એમાં અનિષ્ટપણાથી ચિંતા થાય એના એને મેળવવાની એકાગ્રતા થાય અથવા અનિષ્ટ સંયોગોને દૂર કરવા માટે પરિણામ રોકાઈ જાય એકાગ્ર થઈ જાય તો એ બંને આર્ત ધ્યાનના પરિણામ છે. બંને પ્રકારના પરિણામ એ આર્ત ધ્યાનના પરિણામ છે. એનાથી સંસાર એના ફળમાં ચાર જ્યોતિનું પરિભ્રમણ છે. બીજા ભાવ અને બીજા પદાર્થ પ્રત્યે એકાગ્રતારૂપ ધ્યાન થતા બીજા ભાવ અને બીજા પદાર્થથી છૂટવાનું બની શકતું નથી. એનું નામ સંસાર છે. ભાવે સંસાર છે, એનો ફળમાં દ્રવ્ય પણ સંસાર છે. ચાર ગતિનો વિકારની અને પરની એકાગ્રતાથી સંસાર છે અને આત્મા ચિદાનંદ છે એવી શ્રદ્ધા જ્ઞાન અને રમણતા રૂપી એકાગ્રતાથી મુક્ત થાય છે. સીધી એકાગ્રતાના લીધે તેમ ઉપર નિર્ણય લઈ લીધો એમ અહીંયા શ્રદ્ધા જ્ઞાન સહિત એકાગ્રતા થાય છે. નિર્ણય થતા એનું જ્ઞાન થાય, જ્ઞાન પ્રથમ સમ્યક દર્શનમાં એની શ્રદ્ધા થાય અને એ સમ્યક શ્રદ્ધા અને સમ્યક જ્ઞાન પૂર્વક આચરણ થાય છે એકાગ્રતાનું. કેમ કે ધ્યાન અને સ્વપ્નો જે વિષય ચાલ્યો અહીંયા સ્વામી કાર્તિકેયની પરીક્ષામાં સાતર ગાથા ઉપરના પ્રવચનો છે તો ત્યાં વિશેષ એકાગ્રતાનું પ્રકરણ છે. એને ધ્યાનને તપ કહે છે. જો સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાને સમજવી હોય તો એના કારણને પણ સમજવા પડશે. જેને સમ્યક પ્રદાન છે, જેને સમ્યક જ્ઞાન છે, એને જ સમ્યક ધ્યાન છે અને એને જ સમ્યક તપ છે. કોઈને સિદ્ધું પહેલા ધ્યાનને તપ થાય અથવા પહેલા સિદ્ધું ચારિત્ર થાય અને શ્રદ્ધા જ્ઞાનમાં ઉલટું વિપરીતતા ગડબડ ગોતો હોય એવું તો કોઈ દિવસ બની શકતો નથી. જે ચીજને જાણે નહીં, જાણ્યા વિના જે ચીજનો મહિમા આવ્યો નથી અને એ પહેલા જગતના પદાર્થોની કિંમત અને મહિમા ગયા નથી એ જીવ કઈ રીતે આત્મામાં એકાગ્ર થાય? આત્માને જાણે એની મહિમા આવે તો એકાગ્ર થાય અને ધ્યાનને તપ કહે છે. જો સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાને સમજવી હોય તો એના કારણને પણ સમજવા પડશે. જેને સમ્યક પ્રદાન છે, જેને સમ્યક જ્ઞાન છે, એને જ સમ્યક ધ્યાન છે અને એને જ સમ્યક તપ છે. કોઈને સિદ્ધું પહેલા ધ્યાનને તપ થાય અથવા પહેલા સિદ્ધું ચારિત્ર થાય અને શ્રદ્ધા જ્ઞાનમાં ઉલટું વિપરીતતા ગડબડ જોતો હોય એવું તો કોઈ દિવસ બની શકતો નથી. જે ચીજને જાણે નહીં, જાણ્યા વિના જે ચીજનો મહિમા આવ્યો નથી અને એ પહેલા જગતના પદાર્થોની કિંમત અને મહિમા ગયા નથી એ જીવ કઈ રીતે આત્મામાં એકાગ્ર થાય? આત્માને જાણે એની મહિમા આવે તો એકાગ્ર થાય. પણ જાણતો નથી, એની મહિમા આવી નથી અને પર પદાર્થની મહિમા ગઈ નથી. એને સંસારમાંથી એકાગ્રતા છૂટે કેવી રીતે, આત્મામાં એકાગ્રતા થાય કેવી રીતે, કેવી રીતે એ વાત સંભવિત નથી. તેથી કહે છે કે આત્મા ચિદાનંદ છે એવી શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં રમણતા, એટલે એકાગ્રતા, એનાથી મોક્ષ થાય છે. ચિદાનંદની એકાગ્રતા તે મોક્ષ માર્ગ છે. ખરેખર તો આત્મામાં એકાગ્ર જે ચારિત્ર છે, એ ચારિત્રને ધર્મ કહેવામાં આવ્યો છે. ચરિતમ ખલિતમ મોહ એવો શબ્દ છે. જે ધર્મ છે એમાં ખરેખર ધર્મ છે એ સ્વરૂપની એકાગ્રતા રૂપ ચારિત્ર છે. એ ચારિત્ર જ ખરેખર ધર્મ છે. જેઓ અહીંયા જ્ઞાનને ગૌણ રાખે છે અને અહીંયા દર્શનને પણ ગૌણ રાખે છે. જ્યાં ધર્મનું ખરું સ્વરૂપ બતાવવું છે ત્યાં આચાર દેવ કહે છે, આ તો કુંતુંબાચાર્ય પુત્ર છે. ચરિતમ ખલિતમ મોહ, ચારિત્ર છે તે ખરેખર ધર્મ છે. દર્શન છે એક ધર્મનું મૂળ છે એમ કહે. એમ દર્શન અને ચારિત્રના વિષયમાં ધર્મને સાથે કેવી રીતે મૂકી છે, કે દર્શનનો જે આ વાત લીધો છે ધર્મના પ્રકરણમાં, તો એ મૂળ છે. ચારિત્ર તો એ ખરેખર ધર્મ, ખરેખર ધર્મ તો ચારિત્ર છે, ચારિત્ર તો ખરેખર છે. આ બે વાત છે. કેમ કે આરાધનાનો વિષય એમાં વિવિધતા, હેવ ઉપાદે હેવ અને ઉપાદેની જે વિવિધતા છે એમાં મૂળમાં શ્રદ્ધાથી આરાધન થાય છે અને શાસ્ત્રાત્મને સુરક્ષિતતાથી આરાધન થાય છે. જ્ઞાન તો જ્ઞાન તો જ્ઞાતા દેખતા છે, અને તો ભવ મોક્ષ પણ શુદ્ધ વર્ગો થાય. ભવ અને મોક્ષ બંનેનું જ્ઞાન થાય તો તે સંભાવ છે. આથી આ અથી અન્ય લીધે ઉપાદેની વિવિધતા છે ને, એને સાક્ષી ભાવમાં રાખે. જ્ઞાનને રાખવું સાક્ષી ભાવમાં, શ્રદ્ધાથી સર્વસ્વપણે એ સિદ્ધાત્માને ઉપાદે જોઈએ, અને ચારિત્રથી એમાં સ્થિર છે. જ્ઞાન તો જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી થઈ. આમ ધર્મના પરિણામમાં દર્શનના ચારિત્રનું ઐક્યપણે છે, એકપણે છે, ક્યાંય વિરુદ્ધતા નથી. ન તો શ્રદ્ધાથી જ્ઞાન વિરુદ્ધ જાય છે, ન તો શ્રદ્ધા જ્ઞાનથી ચારિત્ર વિરુદ્ધ જાય છે. એના એમ કહે છે કે આત્મા શ્રદ્ધાનો વિષય છે, જ્ઞાનનો વિષય તો ફલાણું છે ને ફલાણું છે ને, એમ નથી. જે શ્રદ્ધાનો વિષય છે તે જ ખરેખર જ્ઞાનનો વિષય છે, તે જ ખરેખર આચરણ. શ્રદ્ધા જ્ઞાન અને રમણતા રૂપી એકાગ્રતાથી મોક્ષ થાય છે. ચિદાનંદની એકાગ્રતા તે મોક્ષ માર્ગ છે. ખરેખર તો એવા શુદ્ધાત્માની એકાગ્રતા તે જ ખરેખર મોક્ષ માર્ગ છે, અને એનું સ્થળ તે મોક્ષ છે. એવી એકાગ્રતા તે પરિપૂર્ણ શુદ્ધતા રૂપી મોક્ષનું અનન્ય કારણ છે. પૂર્વ પર્યાય છે ને, એ પણ વ્યવહાર છે. મોક્ષ માર્ગને કારણ કહેવું અને મોક્ષને એનું કાર્ય કહેવું એ વ્યવહાર છે. કેમ કે અર્થસિદ્ધિ છે, અર્થસિદ્ધિને કારણ કહેવું એની જાતની સિદ્ધિ છે. માટે બાકી અલ્પતા તો પૂર્ણતાનું કારણ છે, ન્યાયથી તો મેળ ખાતો નથી, એ રીતે ન્યાયથી મેળ નથી ખાતો. પણ અહીંયા એ ન્યાય નથી પકડવાનો. જુઓ, એક જ વાતની અંદર જો વિવાદ કરવો હોય તો આમ થાય. પ્રત્યેક પર્યાય સ્વતંત્ર ખરી કે નહીં? પ્રત્યેક પર્યાય સ્વતંત્ર તો પછી મોક્ષ માર્ગ અને મોક્ષ બંને પર્યાય સ્વતંત્ર હોવી જોઈએ. તમે મોક્ષ માર્ગ ને કારણ કહો અને મોક્ષ ને એનું કાર્ય કહો, પણ આમાં સ્વતંત્રતા ક્યાં રહી? ઉપચાર થી કહીએ છીએ, ઉપચાર એટલે ખોટો બસ ચાલે. અથવા એમ લડાવે કે મોક્ષ માર્ગ તો અલ્પ સિદ્ધિ છે, આ તો લડાઈ કરવી હોય. મોક્ષ માર્ગ તો અલ્પ સિદ્ધિ છે અને મોક્ષ તો પૂર્ણ સિદ્ધિ છે. તમે એમ કહો છો કે રાગ તો વિકરાગતાનું કારણ નથી, તો અલ્પતા પૂર્ણતાનું કારણ કેવી રીતે થાય? તમારો તમારો તર્ક તમને ના કહે. આ તો તમારો તર્ક છે ને કે રાગ થી વિકરાગતા ન થાય, શુભભાવથી ધર્મ ન થાય. આ તો તમે કહો છો શુભભાવથી ધર્મ ન થાય, શુભભાવથી ધર્મ ન થાય તો પછી અલ્પતાથી પૂર્ણતા ન થાય. પણ મોક્ષ માર્ગ છે કારણ અને મોક્ષ તો કાર્ય, તો તમે કહો છો. એની જાતિનો ભાવ છે, માટે કારણનો ઉપચાર. બીજું, પેલો તર્ક ને આ તર્કમાં મોટો ફરક છે. શુભરાગનો અભાવ થઈને મોક્ષ માર્ગ પ્રગટે છે, માટે એને કારણ કહેતા નથી. શુભરાગનો અભાવ થઈને વિતરાગતા પ્રગટે છે, શુભરાગ વધીને વિતરાગતા નથી પ્રગટતી. જયારે વિતરાગતામાં જે મોક્ષ માર્ગ છે એ વધીને મોક્ષ માર્ગ થાય છે, અભાવ થઈને નહીં. માટે એનો તર્ક કહી શકાય. મોક્ષ માર્ગ છે એમાં રહેલી જે સિદ્ધિને વિતરાગતા છે એ વૃદ્ધિગત થતા 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 પૂર્ણ થાય છે. એવી એની ચડતી પરિણામની ચાલ જોઈને એને કારણ પણ એનો ઉપચાર છે. એવો ઉપચાર બીજા કોઈ પરિણામ ઉપર લાગુ કરી શકાતો નથી. ઉપચારમાં પણ ઉપચારને યોગ્ય હોય તો ઉપચાર થાય, અને ઉપચારને યોગ્ય ન હોય તો ગમે એના ઉપર ઉપચાર ખોટી બફાડાય નહીં. એવું પણ એક નીતિ નિયમ છે, એ પણ એક નિયમ વાળી વાત છે. એમને એમ કઈ ગમે ત્યાં ઉપચાર કરાય છે, મુખ માર્ગની અંદર કે શાસ્ત્રની અંદર, એવું પણ નથી. એમાં પણ એક લિમિટ છે, મર્યાદા છે. એ મર્યાદામાં રહીને ઉપચાર ચાલે છે. એમને મર્યાદા છોડીને ગમે ત્યાં ઉપચાર કરવાનું પણ બની શકતું નથી. જેમ કે વ્યવહાર મુક્ત માર્ગ ઉપચારથી મુક્ત માર્ગ થયો, તો તે વ્યવહાર પરિણામ રાગાદી સંયુક્ત થાય, પણ તેમાં શુભરાગ ઉપર જ વ્યવહાર કરાય, અશુભરાગ ઉપર વ્યવહાર ન કરાય. ગ્રસ્ત દશામાં ધર્મીને બે પ્રકારના પરિણામ છે, ચિંતિત શુભ પરિણામ પણ છે અને અશુભ પરિણામ પણ છે. પણ એ ધર્મીના શુભ પરિણામ ઉપર વ્યવહારનો ઉપચાર થઈ શકે, એના અશુભ પરિણામ ઉપર વ્યવહારનો ઉપચાર લાગુ કરી શકાય નહીં. એમ દરેક જગ્યાએ ઉપચારની પણ મર્યાદા છે, એમાં પણ ન્યાય રહેલો છે. એ ન્યાયને સમજાવીના એમને ગમે ત્યાં ગમે તે તર્ક લડાવવામાં આવે તો પણ આમાં ચાલે એમ તો નથી. અહીંયા મોક્ષ માર્ગ જે છે એનું ફળ મોક્ષ છે. શુદ્ધ શ્રદ્ધાનુદાન ચારિત્ર રૂપ જે નિશ્ચય રત્ન ત્રય છે, એવો જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગનું ફળ મોક્ષ છે. જ્યારે સંસારનું ધ્યાન પરલક્ષી છે, એમાં આત્માનું લક્ષ્ય જ નથી. સંસારમાં જે એકાગ્રતા થાય છે એ એકાગ્રતાનો વિષય રાગ અને રાગના વિષયરૂપ પદાર્થો પર છે, બંને પર છે, પરભાવ અને પરદ્રશ. એવું પરલક્ષી ધ્યાન છે તેને સંસારનું ધ્યાન કહેવામાં આવે છે. એના ફળમાં સંસાર ફળે છે, એના ફળમાં મુક્ત ફળતો નથી. અને મોક્ષનું ધ્યાન સ્વલક્ષી છે, મોક્ષની અંદર લક્ષ આત્માનું મોક્ષમાં જે ધ્યાન થાય છે મોક્ષ માર્ગમાં, એમાં જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા પણ હોવા છતાં લક્ષમાંથી આત્મા બદલા જતો નથી. બાહ્ય પ્રવૃત્તિ જે કોઈ મોક્ષ માર્ગની છે ગ્રસ્તી કમુનીની, ત્યારે બહારમાં ઉપયોગ જાય છે. લક્ષ જ્ઞાનનું પરિણામ છે, પણ એ જ્ઞાનને ધ્યાનને હારે ગયું છે. તો એને ધ્યાન કહ્યું મોક્ષ માર્ગી સુભાષિત પરિણામે પરિણમે ત્યારે એને ધર્મધ્યાન ખરું કે નહીં? ધર્મધ્યાન એની એકાગ્રતા તો નથી. અમે તો ચોખ્ખું જીવીએ છીએ કે અમારી સામે બેસીને વાત કરે છે, તો અમારી સાથે વાત કરતા હોય ત્યારે એમની સ્વરૂપની એકાગ્રતા ક્યારે? કે ત્યારે જ્ઞાનના લક્ષમાંથી જે આત્મા જતો નથી એટલી ત્યાં સ્વરૂપની એકાગ્રતા પરિણતિમાં છે. એટલે પરિણતિમાં શ્રદ્ધાજ્ઞાન ને ચારિત્ર ત્રણેય છે, એમાં શ્રદ્ધાજ્ઞાન પરિણતિમાં રહીને ચારિત્ર છૂટી ગયું હોય એમ સર્વાંશે બનતું નથી. તેથી ત્યાં પણ એનું જે લક્ષ છે એને ત્યાં ધ્યાન અને ત્યાં ચારિત્ર ગણવામાં આવે છે. મોક્ષનું ધ્યાન છે તે સ્વલક્ષી છે, હિંસામાં આનંદ માનવો તે રૌદ્ર ધ્યાન છે. આ રૌદ્ર ધ્યાનની પરિભાષા લીધી, હિંસામાં આનંદ માનવો તે રૌદ્ર ધ્યાન છે. પછી હિંસાનંદી કૌરવાનંદી બધા પાંચે પ્રકારમાં આનંદ માનવો, ખુશી માનવો તે રૌદ્ર ધ્યાન છે. અને ઈષ્ટ યોગ તથા અનિષ્ટ સંયોગમાં પરલક્ષી ચિંતવન થાય, આકુલતા થાય તે આર્ક ધ્યાન છે. આર્કનું નામ બીજું નામ દુઃખ છે. ઈષ્ટ યોગ અને અનિષ્ટ સંયોગમાં તો ચિંતા થાય કે આ સારું હતું એ ચાલી ગયું અને ખરાબ હતું એનો સંયોગ થયો, પણ ઈષ્ટ સંયોગ થાય ત્યારે શું ધ્યાન ગણવું? તો ત્યારે આર્ક ધ્યાન છે. ઈષ્ટ સંયોગમાં આર્ક ધ્યાન છે, ઈષ્ટ પ્રાપ્તિના સંયોગમાં આર્ક ધ્યાન છે, અને એ ઈષ્ટ પ્રાપ્તિમાં ખુશી થતી હોય, આનંદ થતો હોય ત્યારે પણ સામાન્ય પરિણામ હોય ત્યાં સુધી આર્ક ધ્યાન છે, અને બહુ તીવ્ર પરિણામ થાય ત્યારે એ રૌદ્ર ધ્યાન છે. એટલે એને હિંસાનંદી ચૌર્યાનંદી આનંદના પરિણામને રૌદ્રમાં નાખ્યા, ખુશી થાય છે. આર્ક ધ્યાન પસંદ છે, પછી રૌદ્ર ધ્યાન છે. એથી વધારે પરિણામ સ્વકસાય તીવ્રતા અને કસાયની તીવ્રતા વધી ગઈ એવા પરિણામ એ થઈ ગયા. એથી કહે છે કે ચારે પ્રકારના ધ્યાનમાં આત્માનું ધ્યાન છે એ ધર્મ ધ્યાન છે, એના જ ઉજ્જવળ પરિણામ તે સ્તુતિ ધ્યાન છે, પરલક્ષી ચિંતન છે આર્ક ધ્યાન છે, અને એના જ ખરાબ પરિણામ તે રૌદ્ર ધ્યાન છે. બસ આમ છે વિભાગ તો બહુ શુદ્ધતા અને અશુદ્ધતા રૂપ, સ્વલક્ષ અને પરલક્ષ રૂપ બંનેના સામાન્ય પરિણામમાં ધર્મ ધ્યાન અને આર્ક ધ્યાન છે, અને બંનેના અસામાન્ય પરિણામ થઈ જાય ત્યારે ધર્મના અસામાન્ય પરિણામ થતા એને વિશેષ પરિણામને શુક્ર ધ્યાન કહ્યું, અને આર્ક ધ્યાનના અસામાન્ય પરિણામ થતા એનો વર્ગ બદલી નાખ્યો, આર્ક ધ્યાનમાંથી એને રૌદ્ર ધ્યાનમાં લઈ ગયા. એ રીતે આ ગાથાઓના પ્રવચન કરતા તપ અને ધ્યાનનો વિષય પણ ગુરુદેવના પ્રવચનમાં સાવલો છે.
Yeah, I'm going to go to the hospital.